એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આપણી આજની જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં ખરેખર તોફાન મચાવ્યું હતું.
હા, એક એવું પુસ્તક જે પહેલા તો પ્રેરણાનો સ્ત્રોત બન્યું અને પછી સત્ય અને ભ્રમ વચ્ચેની ભેદરેખા પર એક મોટો સવાલ બની ગયો.
આપણે વાત કરી રહ્યા છીએ જેમ્સ ફ્રેના પુસ્તક અ મિલિયન લિટલ પીસીસની, જે 2003માં પ્રકાશિત થયું હતું.
બરાબર. અને એ મૂળ તો એક સંસ્મરણ એટલે કે મેમોઆર તરીકે બહાર પડ્યું હતું. લેખક જેમ્સ ફ્રે, જે અમેરિકન લેખક છે, એમણે પોતાના દારૂ અને ડ્રગ્સના વ્યસન એમાંથી બહાર આવવાના સંઘર્ષની વાત આમાં કરી હતી.
અને કેવી વાત, એકદમ કાચી નિખાલસ. પુસ્તકની શરૂઆત જ ખબર છે એવી ધારદાર છે કે વાચક અંદર ખેંચાઈ જાય.
હા, પેલું દ્રશ્ય, લેખક પ્લેનમાં જાગે છે, લોહી લુહાણ, દાંત તૂટેલા, ગાલમાં કાણું અને છેલ્લા 2 અઠવાડિયાનું કશું યાદ નહીં.
જાણે કોઈ થ્રિલર ફિલ્મ હોય, પણ આ તો એક યુવાનની જિંદગીની કડવી વાસ્તવિકતા તરીકે રજૂ થયું હતું.
અને એની અસર પણ એવી જ થઈ. લાખો લોકો, ખાસ કરીને જે લોકો વ્યસન સામે લડી રહ્યા હતા અથવા એમના પરિવારો, એ બધા આ પુસ્તક સાથે જોડાયા.
અને પછી 2005માં ઓપરા વિન્ફ્રેના બુક ક્લબમાં પસંદગી પામ્યો. પછી તો એની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ.
હા, સફળતાની ટોચ પર હતો. પણ પછી આવ્યો 2006નો એ ઘટસ્ફોટ. ધ સ્મોકિંગ ગન નામની વેબસાઇટે જે પુરાવા રજૂ કર્યા
અને એણે આખા પુસ્તકની વિશ્વસનીયતા પર જ પ્રશ્નાર્થ મૂકી દીધો. એટલે પછી પુસ્તકને સંસ્મરણમાંથી કાઢીને અર્ધકાલ્પનિક એટલે કે સેમી ફિક્શનલ કહેવું પડ્યું.
અને એટલે જ આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે. એ ખાલી વ્યસન મુક્તિની વાર્તા નથી, પણ એનાથી આગળ વધીને સત્ય શું છે, સ્મૃતિ કેટલી ભરોસાપાત્ર છે, લેખકની શું જવાબદારી હોય, આ બધા મુદ્દાઓ પર એક કેસ સ્ટડી જેવું બની ગયું છે.
તો ચાલો પહેલા પુસ્તકની અંદરની દુનિયામાં જઈએ. ફ્રે પુનર્વસન કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચે છે? પુસ્તકનો મુખ્ય ભાગ શું છે?
પુસ્તકનો મોટો હિસ્સો મિનેસોટાના એક રિહેબ સેન્ટરમાં વીતેલા 6 અઠવાડિયા પર કેન્દ્રિત છે. 23 વર્ષનો જેમ્સ છે. 10 વર્ષથી દારૂ અને ક્રેક કોકેનનો વ્યસની, શારીરિક અને માનસિક રીતે એકદમ ભાંગી ગયેલી હાલતમાં ત્યાં પહોંચે છે.
અને ડોક્ટરો એને શું કહે છે?
ડોક્ટરો સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો ફરીથી વ્યસન કર્યું તો મૃત્યુ નિશ્ચિત છે.
એટલે આ મૃત્યુનો ભય એની શરૂઆતની પ્રેરણા બને છે કે મારે કંઈક કરવું પડશે.
પણ ત્યાં એનો મુખ્ય સંઘર્ષ શું હોય છે? શું એ રિહેબના નિયમો માને છે, એમની પદ્ધતિ સ્વીકારે છે?
ના, બિલકુલ નહીં. અને એ જ પુસ્તકનો મુખ્ય મુદ્દો છે. એ કેન્દ્રની જે મુખ્ય ફિલોસોફી છે, એટલે કે આલ્કોહોલિક્સ એનેનિમસ, જેને ટૂંકમાં એઆઈ કહેવાય, એના 12 પગલાંનો કાર્યક્રમ, એનો એ સખત વિરોધ કરે છે.
કેમ?
એને શું આંદો હોય છે એમાં?
એને ખાસ કરીને પેલો ઉચ્ચ શક્તિ એટલે કે હાયર પાવરને સમર્પણ કરવાનો જે વિચાર છે એનાથી વાંધો છે. એને લાગે છે કે આ તો નબળાઈ છે, પોતાની જવાબદારીમાંથી છટકી જવાની વાત છે.
એટલે એ માને છે કે વ્યક્તિએ પોતાની મેળે જ, પોતાની આંતરિક શક્તિથી જ બહાર આવવું જોઈએ.
બરાબર. એ માને છે કે બચાવવાની શક્તિ ફક્ત પોતાની અંદર જ છે. આ એકદમ કટ્ટર સ્વનિર્ભરતા અને સત્તા વિરોધી એટલે કે એન્ટી અથોરિટી વલણ એની આખી યાત્રા દરમિયાન દેખાય છે.
અને એ પીડાનો સામનો પણ અલગ રીતે કરે છે, નહીં? પેલું દાંતના રૂટ કેનાલવાળું ઉદાહરણ.
હા, એ પણ. દવા વગર ડિટોક્સની પીડા સહન કરવી કે પછી એનેસ્થિશિયા વગર દાંતની સારવાર કરાવવી, એ પીડાને ટાળવાને બદલે એનો સામનો કરે છે, જાણે એને શુદ્ધિકરણનો એક માર્ગ ગણતો હોય.
પણ આટલી સ્વનિર્ભરતાની વાત વચ્ચે શું એને કોઈનો સાથ નથી મળતો? કારણ કે આવા સંઘર્ષમાં એકલા લડવું તો બહુ અઘરું હોય.
ચોક્કસ. અને ત્યાં એને 2 મહત્વના સંબંધો મળે છે જે પુસ્તકમાં બહુ કેન્દ્રસ્થાને છે. એક છે લિયોનાર્ડ.
હા, પેલો રહસ્યમય માણસ જે માફિયામાં હોવાનો દાવો કરે છે.
બરાબર. એ જેમ્સ માટે એક પિતા જેવો એક માર્ગદર્શક બની રહે છે. એ સિસ્ટમની બહાર રહીને પણ મજબૂત અને વફાદાર કેમ રહેવાય એનું ઉદાહરણ પૂરું પાડે છે.
અને બીજું પાત્ર એટલે લીલી.
હા, લીલી એક ભૂતપૂર્વ વેશ્યા અને ક્રેક વ્યસની, ક્લિનિકને નિયમો તોડીને એ બંને પ્રેમમાં પડે છે, અને આ પ્રેમ એ જેમ્સ માટે જીવવાનું એક નવું જ કારણ બની જાય છે.
એટલે એનો સંઘર્ષ ખાલી ટકી રહેવાનો નથી રહેતો.
ના, લીલી સાથેના ભવિષ્યની આશા એને લડવાની તાકાત આપે છે. એટલે પુસ્તકમાં એના બદલે માનવીય સંબંધો અને પોતાની આંતરિક શક્તિ પર વધુ ભાર મૂકે છે.
અને પુસ્તકનો અંત પણ કોઈ સીધો સાધો નથી કે બધું બરાબર થઈ ગયું.
ના, અંત બહુ જ વાસ્તવિક છે. એ ક્લિનિક છોડે છે, પણ એ સાજો નથી થયો. લડાઈ હજી ચાલુ છે. છેલ્લું દ્રશ્ય યાદ છે? એ બારમાં બેસીને પાણીનો ગ્લાસ ઓર્ડર કરે છે.
હા, એ જાણે આવનારા પડકારોનું પ્રતીક છે કે યાત્રા પૂરી નથી થઈ, પણ હવે શરૂ થઈ છે. પોતાના અસ્તિત્વના એ મિલિયન લિટલ પીસીસને જોડવાનું કામ તો જીવનભર ચાલવાનું છે.
બરાબર.
આ પુસ્તકની અંદરની વાર્તા અને એની ફિલોસોફી તો ખરેખર બહુ પ્રભાવશાળી હતી, પણ પછી જે વિવાદ થયો એણે આખી વાતને એક નવા જ સંદર્ભમાં મૂકી દીધી. ચાલો હવે એના પર આવીએ. આ વિવાદ શરૂ કઈ રીતે થયો? મુખ્ય મુદ્દા શું હતા?
આ વિવાદની શરૂઆત થઈ જાન્યુઆરી 2006માં. ધ સ્મોકિંગ ગન નામની એક ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ છે. એમણે એક બહુ લાંબો ઊંડાણપૂર્વકનો લેખ છાપ્યો. એમણે પુસ્તકમાં જે દાવાઓ કર્યા હતા ફ્રેએ એની તથ્યાત્મક તપાસ કરી હતી.
અને એમાં શું બહાર આવ્યું? કઈ વાતો ખોટી સાબિત થઈ?
અરે, ઘણી બધી. દાખલા તરીકે, ફ્રેએ લખ્યું હતું કે એને 3 મહિનાની જેલ થઈ હતી, પણ તપાસમાં ખબર પડી કે એ તો ખાલી થોડા કલાકો જ પોલીસ કસ્ટડીમાં રહ્યો હતો.
ઓહ.
પછી પેલી ટ્રેન અકસ્માતવાળી ભયાનક વાત, જેમાં એની ભૂમિકા હતી અને કોઈનું મૃત્યુ થયું હતું, એવી કોઈ ઘટના જ બની નહોતી.
ખરેખર આટલું મોટું? અને પેલા પાત્રો વિશે શું? લિયોનાર્ડ અને લીલી.
એમની તપાસ મુજબ લિયોનાર્ડનું પાત્ર તો લગભગ સંપૂર્ણપણે કાલ્પનિક હતું. લીલી કદાચ કોઈ વાસ્તવિક વ્યક્તિ પર આધારિત હોઈ શકે, પણ એના વિશેની ઘણી વિગતો અને એમનો જે સંબંધ બતાવ્યો હતો એ ખૂબ અતિશયોક્તિ ભર્યો અથવા તો મનઘડંત હતો. આ સિવાય પણ નાની મોટી ઘણી વાતો ખોટી નીકળી.
આ તો બહુ ગંભીર કહેવાય. આની અસર શું થઈ, ખાસ કરીને ઓપરા વિન્ફ્રે પર, જેમણે આ પુસ્તકને આટલું પ્રોત્સાહન આપ્યું હતું?
ઓપરા તો ખૂબ જ નારાજ થયા હતા. એમણે ફ્રેને ફરીથી પોતાના શો પર બોલાવ્યો, પણ આ વખતે વખાણ કરવા નહીં, પણ જાહેરમાં એનો જવાબ માંગવા.
એટલે એમણે સામનો કર્યો?
હા, પૂરેપૂરો. એમણે સ્પષ્ટ કહ્યું કે મને છેતરાયા જેવું લાગ્યું છે, અને ફ્રેએ લાખો વાચકોનો વિશ્વાસ તોડ્યો છે. એ એપિસોડ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો.
ફ્રે શું કહ્યું પોતાના બચાવમાં? એણે આક્ષેપો માન્યા?
શરૂઆતમાં તો એણે બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. એણે ભાવનાત્મક સત્ય એટલે કે ઇમોશનલ ટ્રુથની દલીલ કરી.
એટલે કે
એનું કહેવું હતું કે ભલે બધી ઘટનાઓ અક્ષરશઃ સાચી ન હોય, પણ જે ભાવનાઓ, જે અનુભવ મેં વર્ણવ્યો છે એનો સાર સાચો છે. પણ પછી એટલું દબાણ આવ્યું, એટલી ટીકા થઈ કે છેવટે એણે જાહેરમાં માફી માંગી, સ્વીકાર્યું કે હા, મેં પુસ્તકમાં ઘણી વાતો ઉપજાવી કાઢી હતી.
આખો જે કિસ્સો છે એ સંસ્મરણ લેખન વિશે અને સત્ય કોને કહેવાય એના પર બહુ મોટા સવાલો ઉભા કરે છે, નહીં?
બિલકુલ. વાચક જ્યારે કોઈ પુસ્તક સંસ્મરણ તરીકે હાથમાં લે છે ત્યારે એ શું અપેક્ષા રાખે છે? શું એવું માની લેવાય કે બધું જ 100% સાચું હશે?
અને લેખકને કેટલી છૂટ હોય પોતાની વાતને વધુ અસરકારક બનાવવા માટે? શું એ થોડી છૂટછાટ લઈ શકે?
એ જ તો મુખ્ય પ્રશ્ન છે. શું ભાવનાત્મક સત્ય ક્યારે તથ્યપૂર્ણ સત્યની જગ્યા લઈ શકે? ખાસ કરીને જ્યારે વાત વ્યસનમુક્તિ જેવા ગંભીર વિષયની હોય અને લાખો લોકો એનાથી પ્રેરણા લઈ રહ્યા હોય.
અને આજનું જે યુગ છે પર્સનલ બ્રાન્ડિંગનો, સોશિયલ મીડિયાનો, જ્યાં દરેક જણ પોતાની વાર્તા ઘડી રહ્યો છે, ત્યાં આ કિસ્સો વધુ પ્રસ્તુત લાગે છે.
ચોક્કસ. ફ્રેન્ડનો આ કિસ્સો આપણને યાદ અપાવે છે કે આપણે જે કંઈ વાંચીએ, સાંભળીએ, જોઈએ એને થોડો વિવેક બુદ્ધિથી જોવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે કોઈ વાર્તા બહુ ભાવનાત્મક, બહુ પ્રેરણાદાયી લાગે ત્યારે એની પાછળના તથ્ય ચકાસવા જરૂરી બની જાય છે.
લેખક અને વાચક વચ્ચેનો જે વિશ્વાસનો સંબંધ છે એ કેટલો નાજુક હોઈ શકે છે એ આ કિસ્સાએ બતાવ્યું.
બરાબર.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકને એના વિવાદમાંથી મુખ્ય તારણો કાઢવા હોય, 3 મુખ્ય સૂજ તો એ કઈ હોઈ શકે?
પહેલી સૂજ મને લાગે છે ભાવનાત્મક સ્તર પર છે. પુસ્તક પોતે અને ફ્રેનો સંઘર્ષ, ભલે પછી એમાં અતિશયોક્તિ હોય, એ બતાવે છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં, ગમે તેટલા સ્વવિનાશ પછી પણ માનવીય જોડાણ, પ્રેમ એ પરિવર્તન માટે એક બહુ મોટી તાકાત બની શકે છે.
પેલું લીલી સાથેના સંબંધવાળું ઉદાહરણ.
હા, પણ સાથે સાથે આ વિવાદ એ પણ શીખવે છે કે સાચા અર્થમાં સાજા થવા માટે કે પરિવર્તન માટે ખાલી અંદરની તાકાત પૂરતી નથી. નબળાઈનો સ્વીકાર અને સૌથી અગત્યનું પ્રામાણિકતા પણ એટલી જ જરૂરી છે. ફ્રેની પેલી કઠોર સ્વનિર્ભરતાની છબી પાછળ જે અપ્રામાણિકતા હતી, એણે એના ભાવનાત્મક સત્ય પર પણ સવાલ ઊભા કરી દીધા.
બરાબર. અને બીજું તારણ બૌદ્ધિક સ્તરે શું કહી શકાય?
બૌદ્ધિ પ્રત્યે આ કિસ્સો આપણને બિનકાલ્પનિક સાહિત્ય, ખાસ કરીને સંસ્મરણ લેખનમાં સત્ય કેટલું જટિલ છે એ સમજાવે છે. લેખક અને વાચક વચ્ચેનો પેલો વિશ્વાસનો કરાર એ કેટલું મહત્વનું છે,
અને એ વિચારવા પ્રેરે છે કે સ્મૃતિ કેટલી વ્યક્તિલક્ષી હોઈ શકે.
હા, અને જ્યારે કોઈ આઘાતજનક અનુભવો કે વ્યસન જેવી બાબતોનું વર્ણન થતું હોય, ત્યારે તથ્ય અને ભાવનાત્મક અનુભૂતિ વચ્ચેની રેખા ક્યાં દોરવી? લેખકની જવાબદારી શું? ખાલી સારી વાર્તા કહેવાની છે કે પછી તથ્યોને વફાદાર રહેવાની પણ છે? આનો કોઈ સહેલો જવાબ નથી, પણ વિચારવા જેવો પ્રશ્ન છે.
અને ત્રીજી સૂઝ, જે કદાચ બધાને લાગુ પડે એવી સાર્વત્રિક.
સાર્વત્રિક સૂઝ એ છે કે પુનઃપ્રાપ્તિનો રસ્તો, પછી એ વ્યસન હોય કે જીવનની કોઈ બીજી મોટી નિષ્ફળતા, એ બહુ જ વ્યક્તિગત હોય છે. એના માટે અંદરની પ્રબળ ઈચ્છાશક્તિ તો જોઈએ જ, પણ ફ્રેનનો કિસ્સો આપણને ચેતવે છે કે ખાલી ઈચ્છાશક્તિ પૂરતી નથી.
એટલે
કે લાંબા ગાળાના પરિવર્તન માટે પ્રામાણિકતા, જવાબદારી સ્વીકારવી અને ઘણીવાર બીજાના સપોર્ટની પણ જરૂર પડે છે. એક બહુ આકર્ષક વાર્તા બનાવી શકાય જે કદાચ થોડો સમય ચાલે પણ છેવટે તો સત્યનો સામનો કરવો જ પડે છે, ખાસ કરીને જ્યારે તમારી વાર્તા બીજા ઘણા લોકોને અસર કરતી હોય.
ખરેખર આ મિલિયન લિટલ પીસીસની કહાણી પુસ્તકના પાના કરતાં ઘણી મોટી છે. સાહિત્ય, સત્ય, માનવીય સંઘર્ષ આ બધા વિશે ઘણો વિચારવા મજબૂર કરે છે.
અને છેલ્લે કદાચ એક પ્રશ્ન આપણા શ્રોતાઓ માટે પણ છોડી શકીએ. શું જે વ્યક્તિ અત્યંત પીડાદાયક અનુભવોમાંથી પસાર થઈ હોય, એની વાર્તામાં સત્યનો અર્થ કંઈક અલગ હોઈ શકે? શું એની ભાવનાત્મક અનુભૂતિની જે તીવ્રતા છે એ તથ્યપૂર્ણ ચોકસાઈ કરતાં વધુ મહત્વની ગણી શકાય?
વિચારવા જેવો મુદ્દો છે.
આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌએ મનન કરવું રહ્યું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.